पूज्य गुरुदेव सिंह वचनामृत 27 नंबर नो बोल छे 15मो पानो समय साजिनी त्रीजी गाथा ऊपर थी एमां वात छे। जगत मां जे कोई सुंदरता होय, जे कोई पवित्रता होय, ते बधी आत्मा मां भरी छे। जीवन में क्यारे पण हित करवो होय, सुखनी प्राप्ति करवी होय, एक गम्मा योग्य कोई तत्व होय तो ए पोतानो चैतन्य भगवान आत्मा छे। जगत में क्याय उपयोग जामी सके, स्थिर थई सके एवं एक गमतु तत्व होय तो एक पोतानो शुद्धात्मा छे। અને એ માટે અહીંયા કહે છે જગતમાં જે કોઈ સુંદરતા હોય, રાગને ગમે એ સુંદરતા નથી, અને રાગને ગમતું જો સુંદરતા માનશું તો એક વિષય રાગને અત્યારના ગમશે અને એ જ વિષય અલ્પકાળ પછી એને અણગમતો થઈ જશે। કોઈ નિયમ નથી રાગને માટે, જેમ અત્યારના ગરમી પડે તો શું સારું લાગે અને એ જ વસ્તુ શિયાળામાં શું થાય છે। જગતમાં કલ્પનાથી આપણે સંયોગોમાં વિષયોમાં સારા ખરાબની સુંદરતા અસુંદરતાની કલ્પના કરીએ છીએ। પોતાનું ચૈતન્ય તત્વ જેવું જગતમાં કોઈ સુંદર તત્વ નથી। અરે જગતમાં ઉત્કૃષ્ટ પુણ્યવંત તીર્થંકર દેવ એમને સુંદરતા ક્યાં લાગી, સંયોગમાં કે સ્વભાવમાં? એમને બાહ્ય સંયોગમાં શું ખામી હતી? ચક્રવર્તી છે, 6 ખંડમાં એમને શું ઓછપ લાગ્યું છે? બાહુબલી હનુમાનજી આદિ કામદેવ છે, જેમના જેવું સુંદર શરીરની કોઈને ન હોય એને પણ આત્મામાં શું લાગ્યું છે? ફરીથી રાગને ગમે એ સુંદરતા નથી, જેનાથી અનાકુળ આનંદનું વેદન આવે ત્યાં સુંદરતા છે। આપણે આપણા મિથ્યા અભિપ્રાયને આધીન થઈને બાહ્ય પદાર્થોમાં એક કલ્પનાથી માનીએ છીએ તો જગતમાં જે કાંઈ શબ્દ શું હોય પણ જે કાંઈ સુંદરતા સારું એ તને ક્યાંય હોય, જે કોઈ પવિત્રતા હોય તે બધી ક્યાં ભરી છે? મારામાં ભરી છે, આત્મામાં ભરી છે। એટલે શું? સૌધર્મ ઇન્દ્ર આદિ હોય એ પણ એના વૈમાનિક દેવના વૈભવમાં શું ખામી હતી કે ક્યારે અમે મનુષ્ય થઈએ અને ચારિત્રની આરાધના કરી, એમ ઝંખતા કેમ હશે? એના આયુષમાં એને શું પ્રતિકૂળતા શું આવતી હશે, અને છતાં એ સેના માટે મુનિદશાની ઝંખના કરે છે। પોતે સાધક આત્મા છે, ચતુર્થ ગુણસ્થાને વર્તી રહ્યા છે પણ એનાથી એમને સંતોષ થતો નથી। આ અલ્પધારાએ સ્વસંવેદન આવે છે એનાથી અમને તૃપ્તિ થતી નથી। અમારે તો અખંડ ધારાએ પ્રચુર સ્વસંવેદન નાથી પણ અધિક પરિપૂર્ણ સ્વસંવેદન જોવે તો જગતમાં જે કાંઈ સુંદરતા હોય, જે કાંઈ પવિત્રતા હોય, જે કોઈ ઉજ્જવળતા હોય, જે કોઈ શુદ્ધતા હોય તે બધી મારામાં આત્મામાં, એટલે મારામાં બીજો શબ્દ શું છે? ભરી છે। ભરી છે એટલે શું? જગતમાં એટલા કોઈ વિષયો નથી કે એની તૃષ્ણાને પૂરેપૂરી શાંત કરી દે। વિષયોની અલ્પતા છે અને તૃષ્ણાની બેહદતા છે। પોતાના ચૈતન્ય તત્વમાં એટલી પવિત્રતાની ભંડાર ભેરો છે કે અનંત કાળ સુધી અનંત એ નીકળે તો પણ એમાં શું ન થાય, ખૂટી જાય કે ઓછું થાય? ખોટે એવું તો છે જ નહીં, ઓછું થાય એવું પણ નથી. તો એ પવિત્રતા આત્મામાં ભરી છે, ભરચક ભરી છે, અનંત અનંત આનંદની પર્યાય અનંત કાળ સુધી નીકળે તો પણ એમાં ભરેલું છે. અને એના ઉપરથી ગુરુદેવ શ્રી કુંદકુંદ આચાર્ય દેવની સમયસારની ત્રીજી ગાથાનો આપણને આધાર આપે છે. એક તો નિશય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં તેથી બને વિખવાદિને બંધન કથા એકત્વમાં. સમયસારના પ્રારંભમાં જ પહેલી ગાથામાં મંગલાચરણ અને પ્રતિજ્ઞા પછી બીજી ગાથામાં સમયના બે ભેદ સ્વસમય અને પરસમય કર્યા અને આ ત્રીજીમાં આપણને આચાર્ય દેવ કહે છે તારા માટે બે રસ્તા છે. એકત્વ વિભક્ત એવા આત્મા, એકત્વ નિશ્ચયગત, એકત્વ જે પોતાથી એકત્વ હોય એ બીજાથી વિભક્ત હોય, નહીતર એવો ભેદ શું કામ પડ્યો? આ મારું ઘર એનો અર્થ શું થયો? બીજું મારું નથી અથવા બીજાનું એ નથી, એમ એકત્વ પણ હું અહીંયા પહેલી લાઈનમાં બતાવ્યું અને બીજી લાઈનમાં બતાવ્યું. આવા એકત્વ આત્માને જો તું ભૂલો અને બીજામાં ક્યાંક મારા પણ માયનું તો તને બંધન થવાનું છે. તું તારા એકત્વ સ્વરૂપમાં રહે તો જગતમાં તને આનંદ સુખ શાંતિ વિતરાગતા અકસાય પવિત્રતા ઉજ્જવળતા બધું જ તને મળશે. જેની તું અનાદિકાળથી ચાહના કરી રહ્યો છો, જેને માટે તું ઝંખી રહ્યો છો, એ તને મેળા વગર રહેશે નહીં, પણ ક્યાં તારા સ્વરૂપમાં એકત્વ પણ રહીશ. અને જો આવા સ્વરૂપમાં એકત્વ ન કર્યું તો તેથી બને વિખવાદિની બંધન કથા. કથા એટલે શબ્દની વાત નથી, ભાવની વાત છે. ક્યારેક શબ્દો દ્વારા એ પદાર્થને ઓળખાવે તો અહીંયા કથા કહીને શબ્દો નથી, શબ્દોમાં કોઈ વિપરીતતા કે એમ નથી, વેદનમાં છે, અભિપ્રાયમાં છે. તો એ અહીંયા આપણને ત્રીજી ગાથામાં કહે છે કે આવા સુંદર આત્માન અનુભવમાં લેતા તેના સર્વ ગુણોની સુંદરતા અને પવિત્રતા એક સાથે પ્રગટે છે. સુંદર આત્માને ફરીથી સુંદર એટલે શું હશે? જે કોઈ પણ મલિનતાથી રહિત છે. અને મલિનતા હંમેશા કોકના સંબંધમાં થાય. પોતાના એકપણામાં રહે તો સુંદરતા જ હોય, શુદ્ધતા જ હોય, પવિત્રતા જ હોય. એક વસ્તુમાં બીજાનો સંબંધ થશે તો એમાં અશુદ્ધતા પ્રગટ થશે. સામાન્યપણે બીમારીમાં ડોક્ટર પાસે જઈએ શું કહે? તમને શું થયું છે? વાયરસ થયો છે, ઇન્ફેક્શન લાગ્યું છે. હંમેશા પીડા માટે, દુઃખ માટે, અશુદ્ધતા માટે શું હોય છે? બીજાનો સંબંધ હોય છે. અને એકપણામાં શું હોય છે? શુદ્ધતા, પવિત્રતા, નિર્મળતા, જેને આપણે સુંદરપણું કહીએ છીએ. તો અહીંયા આચાર્યદેવ અને ગુરુદેવ કે આવા સુંદર આત્માને અનુભવમાં લેતા આ માર્ગ ફેરતી શેનો છે? શબ્દોના પ્રણમનનો, વિકલ્પની જાણનો, કે અનુભૂતિના પ્રણમનનો? અનુભૂતિ વગર ક્યારે પણ તને આનંદનું વેદન આવવાનું નથી, અને આનંદના વેદન વગર દુઃખનો અભાવ ક્યારે થશે? શબ્દોમાં તાકાત નથી, વિકલ્પમાં સામર્થ્ય નથી કે તારા વેદનને દુઃખમાંથી પલટાવીને સુખમાં લઈ જાય. એકમાત્ર આત્માનુભૂતિ, સ્વાનુભૂતિ, જ્ઞાનાનુભૂતિમાં એક સામર્થ્ય છે કે અનાદિકાળના વિભાવના દુઃખનો એ નાશ કરીને શાશ્વત શાંતિ સુખનું વેદન કરાવે છે. તો આવા સુંદર આત્માને જગતમાં ક્યાંય પણ જે દુઃખના નિમિત્તો છે એમાં ક્યાંય પણ જો સુંદરતા લાગી, સારાપણું લાગ્યું, તો ત્યાંથી ભણતી પાછી ફરશે નહીં. મારો ચૈતન્ય ભગવાન આત્મા જેવું ક્યાંય પણ સ્થિર થવા યોગ્ય, ગુજરાતીમાં કહીએ ઠરીઠામ થવા યોગ્ય કોઈ ઉજ્જવળ પવિત્ર સ્થાન હોય તો હું પોતે આત્મા છું. આવા આત્માને અનુભવમાં લેતા સર્વ ગુણોની સુંદરતા, સુંદરતા એટલે શું? શુદ્ધતા, પવિત્રતા, નિર્મળતા, અને તે સુંદરતા અને પવિત્રતા કેવી રીતે એક સાથે પ્રગટ, એક સાથે કેમ પ્રગટ થઈ હશે? કારણ કે અનુભવનો વિષય કોણ છે? ગુણ ભેદ છે, પર્યાય ભેદ છે, કે અભેદ આખું એકરૂપ અખંડ તત્વ છે? સમ્યક દર્શનની પર્યાય કોનું અવલંબન લીધું છે? શ્રદ્ધા ગુણનું. સમ્યક જ્ઞાનની પર્યાય કોનું અવલંબન લે છે? જ્ઞાન ગુણનું. સમ્યક ચારિત્રની પર્યાય કોનું અવલંબન લે છે? ચારિત્ર ગુણનું, કારણ કે એની પર્યાય છે ને. કોઈ પણ નિર્મળ પર્યાય તેના ગુણને, ભેદને, ખંડને એ ક્યારેય પણ એનું અવલંબન આશ્રય ન કરે. એનો જે જે નિર્મળ પર્યાય છે એનો આશ્રયભૂત તત્વ એક અખંડ અભેદ અનંત ગુણોનું તત્વ હોય છે. ભેદમાં ખંડમાં વિકલ્પનો જન્મ થાય છે, નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થતી નથી. અને તેથી જ પૂજ્ય ગુરુદેવનું એ વાક્ય છે, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. દ્રવ્યની દ્રષ્ટિ લીધી, શ્રદ્ધા ગુણનો નથી લીધું, જ્ઞાન ગુણનું નહીં. અનંત ગુણો આવી જાય છે પણ ગુણોનો ભેદ આવતો નથી. તો અહીંયા એક આત્માનો અખંડ ગુણથી અભેદ આત્માનો જ્યાં આશ્રય લે છે તો તે એકી સાથે અનંત ગુણોમાં એ શુદ્ધતાનો પ્રારંભ થાય છે, જેને બીજી ભાષામાં કૃપાળુ દેવ શું શબ્દ વાપર્યો છે? સર્વ ગુણાસ્તે સમ્યક્ત, બધા ગુણો. કારણ કે એક એક પ્રણતી એક એક ગુણનો આશ્રય ન લે, અનંત ગુણોનું અભેદનું લે છે. એક એક સમયની પર્યાયમાં અનંત ગુણોનો સ્વાદ, સ્વાદ એ કેવો હશે? સ્વાદ ખાટો, મીઠો, કડવો, તુરો, કેવો હશે? કેવો હશે? ગેળો. સામાન્યપણે બધાને શું ભાવતું હોય? ગેળું. ઘણા તેવા હોય એને શું ભાવે? તીખું તો ઓછા હશે, ખાટું. આંબલા એટલે હોય ને કાતરા, આંબલીના કાતરા ઘણા ખાય ને મજા આવે. તો આત્માનો સ્વાદ કેવો હશે? ગેળો હશે, ખાટો હશે, ઘણા તીખું ભાવતું હોય, કેવો હશે સ્વાદ? એવો કેમ નહીં હોય? તો પછી આજે આપણે દરરોજ સ્વાદ લઈએ છીએ એવો સ્વાદ કેમ ન હોય? ફરીથી બદલાવ જોવે છે તો ઇન્દ્રિયના વિષયભૂત પાંચ સ્વાદથી રહીત એક અતિન્દ્રિય આનંદનો સ્વાદ છે. આજે છે રસેન્દ્રિય દ્વારા આપણને કયો સ્વાદ એના નિમિત્તે કયો આવશે? પાંચનો છે. આ એક અતિન્દ્રિયપણાનો કયો સ્વાદ છે? જે શબ્દોમાં વર્ણવી શકાય નહીં, વેદી શકાય, કહી શકાય નહીં. તો એ અનંત ગુણોનો સ્વાદ, અનંત ગુણોના ફળરૂપ અતિન્દ્રિય આનંદનું વેદન એકી સાથે એક એક સમયની પર્યાયમાં, અનંત ગુણોની અનંત પર્યાયમાં અનંત ગુણોનો સ્વાદ કેવો છે? એક સાથે ભેગો આવે છે, તે અનુભવમાં એક સાથે સમાય છે. ગુણો અનંતા છે, અનંતી પર્યાય છે, અને એનો અનુભવ એક સાથે અભેદ પણે છે. ત્યાં કોઈ ગણવા બેસવાનું નથી. અનંત ને કોઈ પૂછે અનંતના કેટલા નામ હશે? અરે જીવનમાં ઘણી વાર એવું કોઈ ખાધું પણ હશે જેમાં ઘણી આઈટમ ઉમેરે, એનો સ્વાદ આવે પણ એને આપણે કહી શકાય નહીં. ઘણી જુદી જુદી આઈટમો એમાં નાખીને એનું ભેળસેળ કર્યું હોય, અહીંયા તો પોતાના જ ગુણોની નિર્મળ પર્યાયનું અભેદ પણ એમાં સ્વાદ આવતો હોય છે. એમાં કોઈ વિકલ્પ કે ભેદ કરવાનો પ્રશ્ન નથી. એક એક ગુણની જોઈએ જ વાત ગુરુદેવજી આગળ લખતી કે તે અનુભવમાં એક સાથે સમાય છે. કોણ એક સાથે સમાય છે? અનંત ગુણોનો સ્વાદ એમાં એક સાથે આવે છે, પણ વિકલ્પ કરીને એક એક ગુણની ગણતરી આત્માના અનંત ગુણોને પકડવા માગે તો અનંત કાળે પણ પકડાય નહીં. શું કરીને? વિકલ્પ કરીને. વિકલ્પ ઉઠાવશે ભેદ કરીને. એક એક ગુણની ગણતરી, એક બે ત્રણ ચાર એમ કરીને ગણતરી કરશે અને આત્માના અનંત ગુણોને પકડવા માગે તો અનંત કાળે કેમ નહીં પકડાય? એનાથી એક બીજી રીતે વિચારીએ આપણે, એક સમયે એક ગુણને કોઈ કહે તો પૂરા ગુણો કહી શકાય કે નહીં? અનંત કાળ સુધી ખેદે ભવિષ્યના તો કેમ ન કહી શકાય? કેમ ન કહી શકાય? પહેલું તો એક, અનંતતાને બતાવવા માટે અનંત શબ્દો જ ન હોય. અક્ષરો છે ને, આલ્ફાબેટ જેને કહીએ, અક્ષરો કેટલા છે? ભલે ઇંગ્લિશના 26 છે, આમ ઘડી આપણે 12 ખડી તો પણ એ કેટલા છે? મર્યાદિત છે ને. મર્યાદિત અક્ષરો એની સાથેનો શબ્દ બનાવશો તો પણ એ કેવું બનશે? સંખ્યાત, મર્યાદિત જ બનશે. અને ગુણો કેટલા છે? સંખ્યાત છે, અસંખ્ય છે કે અનંત છે? તો પછી પ્રશ્ન જ નથી. શબ્દોમાં એ સામર્થ્ય જ નથી કે આત્માના એક એક ગુણોને કહી શકાય. ઘણી વાર તો એક જ શબ્દથી અલગ અલગ ગુણને બતાવાય છે. શબ્દ એક જ, અલગ અલગ ગુણો. જેમ અગરુ લઘુ ગુણ છે, એ કેવો છે? અગરુ લઘુ ગુણ એટલે શું? અગરુ લઘુ ગુણ એટલે શું? ત્રણ પ્રકારે વાપરીએ છીએ. 6 સામાન્ય ગુણમાં અગરુ લઘુ છે ને, જે શક્તિના કારણે દ્રવ્યની દેવતા. એક બીજો અગરુ લઘુ ગુણ કયો છે? સીધ ભગવાનને ગોત્ર કર્મના અભાવ પૂર્વક જે પ્રતિજીવી ગુણ પ્રગટ થાય એનું નામ પણ અગરુ લઘુ છે. અને બીજો, ત્રીજો, આ બે તો થયા, ત્રીજો હવે 47 શક્તિમાં કેટલામાં નંબરની શક્તિ છે? 17 નંબરની શક્તિ છે. એમાં શેની વ્યાખ્યા છે? અગુરુ લઘુ. પર્યાયમાં સદગુણ હાવની વૃદ્ધિ થવા છતાં પણ વસ્તુ પોતાના સ્વરૂપમાં જેવું છે તેવું સ્થાપિત છે, તો એ પણ એક અગુરુ લઘુ છે. તો એક જ શું કરે? ભાવોની બેહદતા છે અને શબ્દોની અલ્પતા છે. અને એટલા માટે એ તો ક્યારે પણ શબ્દો એ ઇશારા કરશે પણ શબ્દોથી કહી શકવા યોગ્ય નથી. એક વાત. બીજું, આત્માના કેટલા ગુણો? અનંતા તો શબ્દ લખે છે ગુણોને, તો અનંતા કેટલા? ગુરદેશીના શબ્દોમાં કહીએ તો એ તો શાસ્ત્રમાં છે જ, આકાશના જેટલા પ્રદેશો છે એના કરતા પણ અનંત ગુણ. સમયસારના 19 વારના પ્રવચનોમાં લગભગ બીજી ગાથાનું પ્રવચન છે, એમાં બેહદતાની વાત લીધેલી કે આત્મામાં જેમ એક સંખ્યા ગણીએ 100 સંખ્યા, એમાં એકનું 5-5નું ગ્રુપ બનાવીએ તો કેટલા ગ્રુપ બને? 20 બને. 20-50 100 આઈટમ છે એને 5-5નું ગ્રુપ બનાવે કેટલું બને? 20. એમ આત્મામાં અનંત ગુણ છે, એના ગ્રુપ કેવા બનાવવાના? અનંતનું એક ગ્રુપ. આ એક અનંત, બે અનંત, ત્રણ અનંત, એમ કરતા કરતા શું થશે? છેલ્લે અનંત બાકી રહેશે ને. જીવનમાં એ બેહદતા, સંખ્યાની હજી બેહદતા, અનંતને અનંતપણે કરતા કરતા પણ જેમ આ છેલ્લો અનંત રહ્યો, જેમ 5-5નું ગ્રુપ કર્યું 19 સુધી પહોંચ્યા, હવે કોઈક શું કહેશે? હવે કેટલા રહ્યા? છેલ્લું બાકી રહ્યું. એમ અનંત ગુણ, અનંત ગુણ, અનંત ગુણ. અરે ક્યારેક આવી એક સ્વભાવની બેહદતા અને આવા સ્વભાવની બેહદતાને વર્ણન કરવાનું સામર્થ્ય શબ્દોમાં ન હોય. આવા બેહદ સ્વભાવને જે સ્વીકાર કરે તો વિકલ્પ તૂટા વગર રહેશે નહીં. વિકલ્પમાં શું સામર્થ્ય હોય? જેમ એક 5 કિલોનું વેઇટ મૂકીએ કાગળમાં અને પછી બે છેડેથી ઉપાડીએ તો શું થાય? ફાટી જાય કાગળ, ફાટી જાય. કેમ? ઓલું બે છેવાડેથી આપણે ઉપાડીએ તો આપણામાં તાકાત છે. અરે કાગળમાં શું તાકાત કે 5 કિલોના વજન? એમ વિકલ્પમાં શું તાકાત કે આવા આનંદ ગુણમય ચૈતન્ય ભગવાનને એ સ્વીકારી શકે. સ્વભાવની બેહત્તા ક્યારે અંતરંગમાં રૂચિમાં સ્વીકારી નથી. સંયોગોની અધિકતા રહ્યા કરે છે અને તેથી ક્યારેય પરણતી બહિર્મુક્તાથી અંતર્મુક્તામાં જાતી નથી. કાં તો પોતાના વૈભવનો અધિકતા અભિમાન રહે છે અને કાં તો બીજાના વૈભવને જોઈને મને મળે એવી તૃષ્ણા રહે છે. બે પ્રકાર છે. પૂર્વના પુનના યોગે કદાચ પોતાને હશે તો શું રહ્યા કરશે? અભિમાન, મને છે, મને મળ્યું છે, મેં મેળ્યું છે. અને પોતાને પાપના ઉદય કદાચ ન હોય અને બીજાનું જોશે તો શું થશે? તૃષ્ણા. કારણ કે નિજ વૈભવને ક્યારેય જોયો નથી. તો અહીંયા વિકલ્પ કરીને એક એક ગુણની ગણતરી, એ આત્માના આનંદ ગુણોને પકડવા માગે તો કેટલો શબ્દ ગુરુદેવ સિવાય આનંદ કાળે પણ આ ગયો ભૂતકાળ એના કરતા ભવિષ્યનો પણ આનંદ ગુણ, આનંદ કાળે પણ એ ક્યારે વિકલ્પથી આત્માનો આનંદ ગુણમય વૈભવ ક્યારે પ્રાપ્ત કોઈને થયો નથી, થતો નથી અને ભવિષ્યમાં ક્યારેય થશે પણ નહીં. આવા બેહદ ભંડારથી એ હું પોતે ભરેલો છું. એક આત્મામાં ઉપયોગ મૂકતા તો હવે કેવી રીતે પ્રાપ્ત થશે? અનુભવમાં કેવી રીતે આવશે? કોઈને એમ થાય પ્રાપ્ત કરવું એટલે શું છે? આમ હાથથી મેળવે તો કઈક મેળ્યું કહેવાય ને, એમ જોઈએ ને. કઈ આમ તમે કયો વૈભવ છે કઈ હાથમાં કઈ આવવું જોઈએ ને. ક્યારે પણ સ્વાદને હાથમાં લીધો છે? ઉષ્ણતાને ક્યારે લીધો છે? તો નહીં હોય ને એવું ક્યાંય. સ્વાદ હશે જગતમાં, છે સ્વાદ તો દેખાડો, હાથમાં દેખાડો. ઠંડી, ઉષ્ણતા, બરફ છે, અગ્નિ છે, પણ ઉષ્ણતા હાથમાં દેખાડો, શીતળતા હાથમાં દેખાડો. અરે એક જળનું વેદન પણ સ્પર્શથી નહીં થાય તો આત્માનો અનુભવ ક્યાંથી ઇન્દ્રિયથી થવાનો છે? એક અનુભવી શકાય છે પણ એ ક્યારે ચક્ષુ ઇન્દ્રિયથી પણ નહીં દેખાય. સ્વાદ કોઈથી જોયો છે? ઉષ્ણતા ક્યારે જોઈ છે? અગ્નિ જોઈ છે, પણ ઉષ્ણતા ક્યારે જોઈ છે? તો એક આત્મામાં ઉપયોગ મૂકતા શું છે? આવું વિકલ્પમાં તાકાત નથી, પણ એ આત્મા તરફ શું મૂકવાનો છે? ઉપયોગ. એક આત્મામાં ઉપયોગ મૂકતા આ જ કાર્ય આપણે નથી કરતા. દુઃખ સહન થતું નથી, સુખ મેળવવાની ચાહના છે પણ મળતું નથી. બેમાં દુઃખને ગમતું નથી એટલે દુઃખને ટાળવું છે પણ ટળતું નથી. સુખ મેળવવું છે પણ મળતું નથી. સુકામ ઉપાય ઉપયોગ પલટાવવાનો છે. આપણે સંયોગ પલટાવવા માંડ્યા છીએ. તને ક્યાંય ન ગમે તો ઉપયોગ પલટાય એના પછી આત્મામાં ગમાડ. પણ ઉપયોગ પલટાવવાનું જે પોતાના હાથમાં કાર્ય છે એ તો કોઈ દી આપણે વિચારતા નથી. શક્યને કરતા નથી ને અશક્ય કરવાનો મિથ્યા અભિપ્રાય કરીએ છીએ. તો એક આત્મામાં ઉપયોગ મૂકતા તેમાં તેના આનંદ ગુણોની પર્યાયો નિર્મળપણે, હવે શબ્દ કયો છે? કદાચિત, મોટે ભાગે, ઘણી વાર, એવું શબ્દ નથી તો કેવું છે? આપણે તો હંમેશા નિયમ કોને માનીએ? જે ઘણી વાર થાય નિયમ, ક્રોસિંગ લઈએ ને માથું ઉતરી જાય છે માટે એ શું થાય છે? નિયમ. અનુમાન જ્ઞાનમાં ઘણી વાર થતા જેને કહે ને પ્રોબેબિલિટી એવરેજ, જેમાં વધારે હોય એને આપણે શું માની લઈએ છીએ? નિયમ માની, રૂલ બની જાય છે. અનુમાન જ્ઞાનમાં એ જ થવાનું છે. જેની પાસે અનુભવ જ્ઞાન છે એને 100% નિયમ હોય. તો એ ઉપયોગ આત્મામાં મૂકતા તેના આનંદ ગુણોની પર્યાયો નિર્મળપણે અવશ્ય અનુભવાય છે. સ્વયંનો અનુભવ છે અને ઉપદેશમાં પણ અનુભવ કરવાનો આદેશ છે. સ્વયં પોતે શું કર્યો છે, આ જ રીતિ આ જ પ્રકારે અનુભવ કર્યો છે, અને આપણને પણ ઉપદેશમાં આ જ વિધિ કરવાનો શું આપ્યો છે, આદેશ, ઉપદેશ કહો, આદેશ કહો. અનુભાઈ, હે ભાઈ, આવા અનુભવની હોંશને ઉત્સાહ કર. આપણો ઉત્સાહ, આપણું વીર્યની સ્ફૂર્ણા ક્યાંય બાહ્ય વિષયોમાં એવી બધી ખંડિત કરી નાખી છે કે આત્મા તરફનો ઉત્સાહ પણ જાગતો નથી. પ્રસંગોમાં શું થાય છે, દસ લક્ષણ પર્વ આવે અથવા બીજા કોઈ પ્રસંગો આવે તો શું થાય છે, ઉત્સાહ જાગે છે કે નહીં? થોડા દિવસ ક્યાંક નિવૃત્તિ ક્ષેત્રમાં જઈ આવ્યા તો ઉત્સાહ નહીં, ઉત્સાહનો ઉછાળો છે, પ્રણમનની ધારા કેમ નથી થતી? એ અલ્પ સમયને માટે એક લાગે છે, પણ સાધના સેનાથી થવાની છે, ઉછાળાથી થવાની છે કે નિરંતર ધારાથી થવાની? તો હે ભાઈ, આવા અનુભવની અનાદિકાળથી આકૃતાનો તો અનુભવ કર્યો છે, હવે તું આત્માના અનુભવની હોંશને ઉત્સાહ કર. અસ્થિમાં અને નાસ્તિમાં બહારની કે વિકલ્પની હોંશ છોડી દે, કેમ કે તેનાથી ચૈતન્યના ગુણો પકડાતા નથી, તને આત્માનો સુખનો આનંદનો તને અનુભવ થવાનો નથી. બહારના કોઈ પણ સંયોગ કે કોઈ પણ વિકલ્પની હોંશ છોડી દે, ઉપયોગને રૂચિને બહારથી સમેટીને, બસ આ શીખતા નથી આવ્યો. વિસ્તાર તો ઘણો કરી લીધો, જેમ ઓલું હોય છે ને પેલા ઘડિયાળો આવતી ને એના બધા પાર્ટસ બધા નાના નાના વ્હીલ્સ બધા બહુ હોય, એકબીજા સાથે કેવા હોય, કનેક્ટેડ જોડાયેલા હોય. એકવાર છૂટા તો પાડી દીધા, પછી કે હવે મને એસેમ્બલ કરતા નથી આવ, શું થશે? દરજી છે કે હું તો કપડું કાપી દઈશ, પણ પછી મને શું? દરજી સાચો દર્દી કોણ, કાપતા આવડે કે સાંધતા આવડે? જે મોટર પાર્ટસો એના બધા પાર્ટસો જુદા પાડે પછી કે ભેગા કરતા, એમ અહીંયા પણ એક શું કરવા જેવું છે કે બહારથી સંકેલવું પડશે અને ઉપયોગને અંતર સન્મુખતામાં લઈ જવું. પણ એટલી સુખ બુદ્ધિ પડી છે કે ઉપયોગ બહાર જ ભટકા કરે છે, તો બહારના વિકલ્પની હોશ છોડી દે, કે એમાં તેનાથી તને આત્મા પકડાશે નહીં. ઉપયોગને રૂચિને, ફરીથી શબ્દ શું વાપરો છે, બે વચ્ચે શું છે, ડેશ હાયફન, ઉપયોગને એટલે કે રૂચિને. જેમ આપણને પહેલા બોલમાં પૂજ્ય બેનસીએ શું આપણને કીધું છે, ઉપયોગ પલટાવાનો, રૂચિને નહીં ને. પછીના બોલમાં પાછળનો એક આવે છે, રૂચિને પલટાવતો નથી ને ઉપયોગને પલટાવવા માંગે છે, તો માર્ગની યથાર્થ વિધિનો એને ક્રમની ખબર, ત્યાં એક શૈલી એ લીધી તને ક્યાંય ગમતું નથી, એટલે રૂચિની તો પલટાની વાત આવી ગઈ છે, અને હવે તને રૂચિ નથી ક્યાંય જામતી, તો તારા ઉપયોગને પલટાય. ઉપયોગ રૂચિ પલટશે તો ઉપયોગ પલટા વગર રહેશે જ નહીં. તને ક્યાંય પણ ગમતું નહીં હોય તો ત્યાં ઉપયોગ જશે તો નહીં, તો ઉપયોગ અને રૂચિને બહારથી સમેટી લઈ નિશ્ચળપણે અંતરમાં લગાવ. નિશ્ચળપણે હવે ઉપયોગને ભટકવા દઈશ નહીં, ચંચલિત કરીશ નહીં, નિશ્ચળપણે અંદરમાં લગાવ, જેથી તને તત્ક્ષણ જે સમયે ઉપયોગને સમેટીને અંતર સન્મુખ કર્યું, તે ક્ષણે વિકલ્પ તૂટીને અતિન્દ્રિય આનંદ સહિત અનંત ગુણ સ્વરૂપ નિજ આત્માનો તને અનુભવ થશે. આવી આત્માનુભૂતિ થવી એ જ આ મનુષ્ય ભવનું સાર્થકપણું છે. ભૂતકાળમાં અનંતવાર દુર્લભ હોવા છતાં પણ મનુષ્યપણું મળ્યું છે, પણ કરવા યોગ્ય કાર્ય, આત્મહિતનું કાર્ય એકવાર પણ કર્યું નથી. તો હવે કે છે, એક અનંત ભવનું સાટું વાળવા માટે એક વાર તો પુરુષાર્થ કરીને વિકલ્પને છોડીને અતિન્દ્રિય આનંદ સ્વરૂપ આત્માની તું અનુભૂતિ કરે, પ્રેરણા આપણને.
नंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्म स्वरूप सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्म स्वरूप सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्म स्वरूप બોલો ઋષભાદી થઈને હું આયુષ પર્યંત ચોવીસ જીનેન્દ્ર ભગવાન નું સિમુંદરાદી થઈને જીતવેરી પરંત વિશ્વી હનુમાન જીનેન્દ્ર ભગવાન નું અત્ય બિરાજમાન શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાન નું જય શ્રી સમયસા પ્રવચન સા પંચાસ્તિક અષ્ટવો નિયમસર આદિ પંચપરમાગમ જીનવાણી માતનો ભરતક્ષેત્ર ના સમસ્તાચાર્ય શ્રી કુંકુંદાચાર્ય દેવાદી સર્વાચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતો નો હમ ભક્તો ના તારણહાર ઉપકારી શ્રી કહન ગુરુ દેવ નો પ્રસમ મૂર્તિ ધન્ય ઉદા પૂજ્ય ભગવતી માત નો અપૂર્વ અવસર અને આત્મસિદ્ધિ ના દાતા એવા કૃપાળુ દેવ નો આપણા મંગળ પ્રતિષ્ઠા મહોત્સવ દિન નો પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. હે જીનવાણી ભારતી તુહે જપો જીનવેન જો તેરા સરરાગ હે સો પાવે સુખ ચેન જાવાણી સે જ્ઞાન સે સૂજે લો કાલો સોવાણી મસ્તક નમું સદા દેત હું રો. બોલો જીનવાણી માતનો જય હો.